एकत्र श्रुति संवादमां आपनुं स्वागत छे। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। आजे आपणे गुजराती साहित्यना एक बहु ज जाणीता अने प्रभावशाळी विवेचक सुरेश हा जोशीना एक अगत्यना निबंधनी वात करवाना छीए।
हा, एमनो 1973માં प्रगट थयेलो निबंध रूप संसिद्धिनुं महत्व घणो चर्चा जगावनारो रह्यो छे ए समय।
बराबर। અને આજે આપણો ઉદ્દેશ્ય એ જ છે કે સુરેશભાઈના વિચારોને ખાસ કરીને સાહિત્યમાં રૂપ એટલે કે ફોર્મના સ્થાન વિશે જે એમણે કહ્યું છે એને ઊંડાણપૂર્વક સમજીએ। કારણ કે એ સમય એવો હતો, ખરું ને, કે જાણે કવિઓ અને કળાકારો બધા આકારના બંધનમાંથી એમ કે મુક્તિ માંગી રહ્યા હતા।
હા, એવી હવા તો હતી જ। આકારમાંથી મુક્તિ એવો શબ્દપ્રયોગ પણ ચલણમાં હતો।
તો આ રૂપ એટલે શું? આમ સાદી ભાષામાં શ્રોતાઓને સમજાવવું હોય તો?
કૃતિનું માળખું, શૈલી?
હા, બધું જ। કવિતા હોય તો એના છંદ, એની ભાષા, એની રચના રીતિ, વાર્તા હોય તો પાત્રોની ગૂંથણી, કથન રીતિ, ભાષાની પસંદગી। ટૂંકમાં કૃતિ જે રીતે ઘડાઈ છે એનો આખો બાહ્ય અને આંતરિક આકાર। અને સુરેશભાઈ આ રૂપના મહત્વ પર ભાર મૂકે છે, પણ કઈ રીતે? શું એ એમ કે છે કે બસ જૂના નિયમોને વળગી રહો?
ના ના, એટલું સરળ નથી। એમનો દૃષ્ટિકોણ ઘણો સૂક્ષ્મ છે। એ પરંપરાનો અસ્વીકાર નથી કરતા, પણ એ અંધાનુકરણની પણ વાત નથી કરતા। ચાલો એમના વિચારોમાં જરા ઊંડા ઉતરીએ।
ચોક્કસ। તો નિબંધની શરૂઆત જ થાય છે એ વાતથી કે આજકાલ વિવેચનામાં રૂપની ચર્ચા ઓછી થઈ રહી છે, એનું મહત્વ ઘટતું જાય છે।
હા, અને સાથે જ પેલી વાત કે કેટલાક કવિઓ આકારમાંથી મુક્તિ ઈચ્છે છે।
આ સાંભળીને પહેલો વિચાર તો એ જ આવે કે કળાકારને બંધન ગમતું નથી, એ મુક્ત થવા માંગે છે। એકદમ રોમેન્ટિક લાગે, નહીં જાણે બળવો હોય
લાગે તો એવું, પણ લેખક આને ફક્ત રોમેન્ટિક ઉછાળો કહીને ઉડાવી નથી દેતા, એ આ વલણને ગંભીરતાથી લે છે।
અચ્છા, કઈ રીતે?
એ આને પશ્ચિમના સાહિત્યિક વિવેચનમાં જે નવા પ્રવાહો ચાલી રહ્યા હતા એની સાથે જોડે છે। ખાસ કરીને અમેરિકાની યેલ યુનિવર્સિટીના વિવેચકો, જેમને યેલ ફોર્મલિસ્ટ કહેવાતા।
હા, સાંભળ્યું છે એમના વિશે।
અને જોફ્રે હાર્ટમેન જેવા ચિંતકનો પણ ઉલ્લેખ છે। એમનો એક જાણીતો નિબંધ હતો બિયોન્ડ ફોર્મલિઝમ,
રૂપવાદથી પર, મતલબ પશ્ચિમમાં પણ રૂપની પકડ ઢીલી કરવાની વાતો હતી।
બરાબર, ત્યાં પણ આ ચર્ચાઓ ચાલતી હતી। એટલે અહીં જે મુક્તિની વાત હતી એ સાવ સ્થાનિક નહોતી, એને એક વ્યાપક સંદર્ભ હતો।
તો પછી સુરેશભાઈ એની સામે રૂપનો બચાવ કેમ કરે છે? જો પશ્ચિમમાં પણ એ દિશામાં વિચાર ચાલતો હતો તો શું તેઓ એ નવા પ્રવાહોની વિરુદ્ધમાં હતા?
જો, અહીં જેમની વાતની ખૂબી છે એ ફોર્મલિઝમ એટલે કે રૂપવાદનો બચાવ કરે છે એ સાચું, પણ એ કોઈ જૂના જડ નિયમોના પોથા જેવા રૂપવાદનો બચાવ નથી કરતા।
અચ્છા, તો કેવા રૂપવાદની વાત કરે છે?
એમનો અભિગમ વધુ સંતુલિત છે। એ ખુદ હાર્ટમેનના જ વિચારોનો આધાર લે છે અને કહે છે કે ભાઈ, રૂપવાદ પોતે કંઈ ખરાબ વસ્તુ નથી, એ તો એક પદ્ધતિ છે, એક પ્રકારની શિસ્ત છે।
શિસ્ત શેના માટે?
કળાકૃતિને સમજવા માટે। રૂપવાદનો હેતુ શું? તો કે કળાકૃતિમાં જે માનવીય અનુભવ છે, જે સંવેદના છે, એને એના રૂપગત તત્વો એટલે કે એની ભાષા, શૈલી, રચના એના અભ્યાસ દ્વારા પ્રગટ કરવાનો।
એટલે રૂપ અને સામગ્રી, ફોર્મ અને કોન્ટેન્ટ એ સાવ અલગ નથી?
ના, લેખક એવું નથી કહેતા કે એ બે અલગ છે, પણ જો કૃતિને ખરેખર સમજવી હોય, એના ઊંડાણમાં ઉતરવું હોય, તો એ કેવી રીતે બની છે, એની રચના કેવી છે, એના પર ધ્યાન તો આપવું જ પડે ને, એના વગર અભ્યાસમાં શિસ્ત ક્યાંથી આવે?
બરાબર। એટલે રૂપવાદને એક સાધન તરીકે, એક ટૂલ તરીકે જોવાની વાત છે, અંતિમ લક્ષ્ય તરીકે નહીં।
બિલકુલ, અને એટલે જ લેખક બહુ સ્પષ્ટ અને ભારપૂર્વક કહે છે, અને આ વાક્ય નિબંધના હાર જેવું છે મને લાગે છે, રૂપરચના શું છે તે જાણ્યા વિના એને અતિક્રમી જવાની વાત કોઈ કરી જ ન શકે।
વાહ, આ તો બહુ જ મહત્વની વાત કહી। સીધો અર્થ એ કે જો કોઈ નિયમ તોડવો હોય, કોઈ બંધનમાંથી મુક્ત થવું હોય, તો પહેલાં એ નિયમ શું છે, બંધન શું છે, એ તો જાણવું પડે।
ચોક્કસ, રૂપને સમજ્યા વગર, એની શક્યતાઓ, એની મર્યાદાઓ, એ બધું જાણ્યા વગર એની પાર જવાની વાત કરવી એ તો હવામાં કિલ્લા બાંધવા જેવું છે।
કરે છે જે લોકો રૂપને જ સર્વસ્વ માની બેસે છે એવા કટ્ટર રૂપવાદીઓની।
હા હા, ચોક્કસ, લેખક બંને અંતિમોથી એમ કે બંને એક્સ્ટ્રીમથી સાવચેત રહેવાનું કહે છે.
કઈ રીતે?
એક તરફ જેઓ રૂપને સાવ નકારી કાઢે છે એ કદાચ અરાજકતા તરફ કે પછી છીછરાપણા તરફ જઈ શકે, અને બીજી તરફ જેઓ રૂપના સિદ્ધાંતોને એટલી જડતાથી વળગી રહે કે કૃતિનો ભાવ, એની સંવેદના, એનો આત્મા જ મરી જાય, એ લોકો પણ કૃતિ સાથે અન્યાય કરે છે. એના માટે લેખક ફ્રેન્ચ વિવેચક જ્યોર્જિસ પુલેનું ઉદાહરણ આપે છે. પુલે સમયના તત્વો પર કામ કરતા હતા, પણ લેખક નોંધે છે કે એમની ચર્ચામાં પણ આખરે તો રૂપરચના જ કેન્દ્રમાં આવી જતી હોય એવું લાગે. જાણે અજાણે પણ રૂપનું મહત્વ સ્વીકારાઈ જાય છે.
એટલે રૂપ એટલું બધું વણાઈ ગયેલું છે કે એને સાવ બાજુ પર મૂકી જ ન શકાય.
બરાબર. અને એટલે જ લેખક ફરી ભારપૂર્વક કહે છે, રૂપરચનાના સિદ્ધાંતને અતિક્રમી જવાનો તબક્કો હજી આવ્યો નથી, કદાચ ક્યારે ન પણ આવે.
સમજાયું. એટલે રૂપ અને ભાવ વચ્ચે એક સંતુલન જરૂરી છે. પણ જો રૂપ આટલું મહત્વનું છે તો પછી પેલો અર્થઘટનનો પ્રશ્ન આવે. શું દરેક વિવેચકે કૃતિને એક જ રીતે સમજવી જોઈએ?
ના ના, એવું લેખક નથી કહેતા.
તો
એક જ કૃતિના જુદા જુદા અર્થઘટન શક્ય છે, કારણ કે ઘણીવાર એવું બને છે કે લેખકે કંઈક વિચારીને લખ્યું હોય અને વિવેચક સાવ જુદો જ અર્થ તારવે.
હા,
અને લેખક આ વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે. એ સ્પષ્ટ કહે છે કે એક જ કૃતિ વિશેના બે જુદા જુદા અભિગમોની શક્યતા તો આપણે સ્વીકારીએ જ છીએ.
તો પછી સાચું અર્થઘટન કયું?
જો, સાચું કે ખોટું એવું લેબલ મારવું બહુ મુશ્કેલ છે, અને કદાચ જરૂરી પણ નથી. પણ દરેક વિવેચકની જવાબદારી એ છે કે પોતાના અર્થઘટન પાછળનો તર્ક આપે, કૃતિમાંથી પુરાવા આપે. અહીં કેનેડિયન વિવેચક નોર્થરોપ ફ્રાયનું એક પ્રખ્યાત વિધાન ટાંકવામાં આવ્યું છે. એનો સાર એ છે કે સર્જક શબ્દો લઈને આવે છે અને વાચક કે વિવેચક તેમાંથી અર્થ નિપજાવે છે.
રસપ્રદ. એટલે પ્રશ્ન એ નથી કે કઈ પદ્ધતિ સાચી છે,
પણ કઈ પદ્ધતિ વધુ કાર્યક્ષમ છે, વધુ ઉપયોગી છે. એટલે કે કઈ પદ્ધતિ કૃતિના સૌંદર્યને, એની જટિલતાને, એના જુદા જુદા પાસાઓને વધુ સારી રીતે ખોલી આપે છે.
પણ પેલી વ્યુત્ક્રમ દોષની વાત તમે કરી હતી, એનાક્રોનિઝમ, એ શું છે? નિબંધમાં કવિ કાંતનું ઉદાહરણ હતું ને.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. વ્યુત્ક્રમ દોષ એટલે સમયની ભૂલ કરવી. આપણે આજના સિદ્ધાંતો, દાખલા તરીકે 20મી સદીના ઉત્તરાર્ધમાં વિકસેલા ભાષા વિજ્ઞાન કે મનોવિશ્લેષણના સિદ્ધાંતો લઈને 19મી સદીના કવિ કાંતની કવિતાને તપાસવા બેસીએ,
હા,
તો બની શકે કે કાંતના મનમાં તો એ સિદ્ધાંતોનો વિચાર સુદ્ધા ન હોય. એમણે કદાચ એમની કવિતામાં વિરોધાભાસ કે વક્રોક્તિનો ઉપયોગ કર્યો હોય, પણ એ એમની સહજ પ્રતિભાથી કર્યો હોય, કોઈ પશ્ચિમી સિદ્ધાંત વાંચીને નહીં.
તો શું આજના સિદ્ધાંતો એમના પર લાગુ પાડવા એ યોગ્ય ગણાય, આરોપણ કર્યું કહેવાય?
આજ તો જટિલ પ્રશ્ન છે. લેખક પોતે સ્વીકારે છે કે આનો કોઈ સરળ સીધો સાધો જવાબ નથી.
કેમ નથી?
કારણ કે કળામાં, ખાસ કરીને કવિતામાં, સ્વાભાવિક રીતે જ એક પ્રકારની સંદિગ્ધતા હોય છે.
એટલે એકથી વધુ અર્થ નીકળી શકે?
હા, એક જ શબ્દ, એક જ પંક્તિ, એક જ ઇમેજ, એના અનેક અર્થો હોય શકે. અને આ કવિની નબળાઈ નથી, પણ કળાની તાકાત છે.
અચ્છા.
એટલે એક જ કૃતિના જુદા જુદા સમયે જુદા જુદા વાચકો દ્વારા જુદા જુદા અર્થ થાય એ શક્યતા તો રહેવાની જ. મહત્વનું એ છે કે અર્થઘટન હવામાંથી ન આવે, એ કૃતિના પાઠ પર, એના શબ્દો પર આધારિત હોય, તર્કબદ્ધ હોય.
બરાબર. એટલે અર્થઘટનની વિવિધતા સ્વીકાર્ય છે, પણ એ નક્કર આધાર પર ઉભેલી હોવી જોઈએ. પણ હજુ એક પ્રશ્ન મનમાં છે. આપણે અત્યાર સુધી કૃતિના આંતરિક તત્વોની વાત કરી, રૂપ, ભાષા, શૈલી.
હા.
પણ કૃતિ જે સમયમાં, જે સમાજમાં લખાઈ એનું શું? લેખકનો પોતાનો જીવન સંદર્ભ, એ સમયની રાજકીય સામાજિક પરિસ્થિતિઓ, આ બધું કૃતિને સમજવામાં કામ ન લાગે? નિબંધમાં ઐતિહાસિક સંદર્ભની વાત આવે છે, ખરું ને?
હા, ચોક્કસ આવે છે. લેખક અહીં બે મુખ્ય વિવેચન અભિગમોની સરખામણી કરે છે.
કયા બે?
એક અભિગમ એવો છે જે મુખ્યત્વે કૃતિના આંકરિક પાસાઓ, ભાષા, શૈલી, રચના, એના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. દાખલા તરીકે, જો આ અભિગમ મધ્યકાલીન કવિ અખાના છપ્પા અને આજના કોઈ આધુનિક કવિના વ્યંગકાવ્યની સરખામણી કરે, તો એ બંનેમાં ભાષાની યુક્તિઓ, વક્રોક્તિ, કટાક્ષની રીતો, એના પર વધુ ધ્યાન આપશે.
ઠીક. અને બીજો અભિગમ?
બીજો અભિગમ આ આંતરિક તત્વોને જોશે, પણ સાથે સાથે બાહ્ય સંદર્ભોને પણ ધ્યાનમાં લેશે. એ પૂછશે કે અખાના સમયમાં સમાજ કેવો હતો, ધર્મની શી સ્થિતિ હતી, એમના શ્રોતાઓ કોણ હતા, કાવ્ય વિશેની એમની અપેક્ષાઓ શું હતી. અને એ જ રીતે આધુનિક કવિના સંદર્ભો, એમનો સમય, સમાજ, એમના વાચકો, આ બધું પણ વિશ્લેષણમાં ઉમેરાશે. આ અભિગમ માને છે કે કૃતિ શૂન્યાવકાશમાં નથી રચાતી.
તો સુરેશ જોશી આ બેમાંથી કોને વધુ મહત્વ આપે છે? શું એ માને છે કે ઐતિહાસિક સંદર્ભ જાણવો જ જોઈએ કે પછી ફક્ત રૂપ પર ધ્યાન આપવું બસ છે?
અહીં પણ એમનો જવાબ છે સંતુલન. એ ફરી હાર્ટમેનના ક્રોસ ચેકિંગના વિચારનો ઉલ્લેખ કરે છે.
ક્રોસ ચેકિંગ એટલે શું?
એટલે કે વિવેચકે પોતાના તારણોને, પોતાના અર્થઘટનને કવિના સમયના વિચારો, એ સમયની બીજી કૃતિઓ કે એ યુગની સામાન્ય સમજ સાથે સરખાવી જોવા જોઈએ, તાળે મેળવી જોવો જોઈએ. આનાથી અર્થઘટન વધુ મજબૂત બને, વધુ વિશ્વસનીય બને.
અચ્છા.
પરંતુ, અને આ બહુ મોટો પરંતુ છે, લેખક ચેતવણી આપે છે કે પ્રમાણભાન જાળવવું ખૂબ જરૂરી છે.
પ્રમાણભાન મતલબ?
મતલબ કે એવું ન થવું જોઈએ કે તમે ઐતિહાસિક વિગતો અને સામાજિક પૃષ્ઠભૂમિની ચર્ચામાં એટલા ઊંડા ઉતરી જાઓ કે કૃતિનો જે મુખ્ય હસ્વાદ છે, જે એનો કળાકીય અનુભવ છે, એ જ બાજુ પર રહી જાય. લેખક એને રસાસ્વાદની મુખ્ય પ્રવૃત્તિ કહે છે, એ ગૌણ ન બનવી જોઈએ.
સમજાયું. એટલે સંદર્ભ જરૂરી ખરો, પણ એ કૃતિના કળાત્મક અનુભવના ભોગે નહીં.
બિલકુલ. અને એ પણ સ્વીકારે છે કે આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ, આખરે તો આપણે કોઈ પણ જૂની કૃતિને આપણા પોતાના જમાનાની સંવેદનશીલતા અને સમજથી જ માણીએ છીએ. આપણે આપણા સમયની આંખે જ જોઈએ છે.
એ વાત પણ સાચી.
એટલે જ જે કૃતિઓ ફક્ત પોતાના સમયના તાત્કાલિક મુદ્દાઓ સાથે જોડાયેલી હોય તે સમય જતાં કદાચ ઓછી પ્રસ્તુત લાગે, પણ કેટલીક કૃતિઓ પોતાના સમયની હોવા છતાં કંઈક એવું તત્વ ધરાવે છે જે દરેક સમયના ભાવકને સ્પર્શે છે.
અને આ જ મુદ્દો આપણને નિબંધના સૌથી મહત્વના કહી શકાય એવા વિચાર તરફ લઈ જાય છે. આખરે કઈ વસ્તુ સાહિત્યને, કળાને કાળજયી બનાવે છે, લાંબો સમય ટકાવી રાખે છે? જો ફક્ત સામૂહિક સંદર્ભો પર આધારિત કૃતિઓ સમય સાથે ઝાંખી પડી જાય તો પેલું શાશ્વત તત્વ શું છે? શું એ કૃતિનો સંદેશ છે, એનો બોધ, કે બીજું કંઈ?
અહીં સુરેશ જોશીનો મત અત્યંત સ્પષ્ટ અને ભારપૂર્વકનો છે. એમનું કહેવું છે કે કૃતિમાં જે તત્વ સમયને ઓળંગી જાય છે, જે એને ટકાવી રાખે છે, સામયિકતાને અતિક્રમી જાય તેવું કશુંક તત્વ, તે એની કન્ટેન્ટ એટલે કે વિષયવસ્તુ કે સંદેશમાં એટલું નથી રહેલું જેટલું તેની રૂપરચનામાં, એના કળાત્મક ઘાટમાં, એના રસતત્વમાં રહેલું છે.
ઓહ, આ તો બહુ મોટી વાત કહી. એટલે કે કળાની શાશ્વતતા તેના રૂપમાં છે, એની બનાવટમાં છે.
હા, જે રીતે અનુભવને ભાષા અને સંરચના દ્વારા આકાર આપવામાં આવ્યો છે, જે રીતે કહેવાયું છે, એ જ એને ટકાવી રાખે છે.
પણ આનો અર્થ એવો નથી થતો કે પછી એ જ જૂના સ્વરૂપો, એ જ શૈલીઓ બસ વારંવાર વપરાયા કરે, એમાં નવીનતા ક્યાંથી આવે?
ના ના, લેખક એવું જરાય નથી કહેતા. ઉલટું એ ઉમેરે છે કે જે શૈલીઓ, જે રચના રીતિઓ, જે સ્વરૂપો સિદ્ધ થઈ ચૂક્યા છે, એટલે કે સ્થાપિત થઈ ગયા છે, એમાં પણ નવી શક્યતાઓ રહેલી છે.
એટલે એમાં પણ નવું થઈ શકે?
ચોક્કસ. સર્જક એ સ્થાપિત રૂપની અંદર રહીને પણ નવું કહી શકે છે, એને નવી રીતે વાપરી શકે છે. લેખક કહે છે, જે સિદ્ધ થઈ ચૂક્યું છે તેની અનેકવિધ શક્યતાઓનો તો ચકાસી જોવાલો રહે છે.
એટલે પરંપરાનો સ્વીકાર કરીને પણ એમાં નવીનતા લાવી શકાય.
બરાબર. પરંપરા એ કોઈ બંધિયાર ખાબોચ્યું નથી, પણ વહેતી નદી જેવી છે જેમાં નવા પ્રવાહો ભળી શકે.
આ સમજવા માટે એમણે કોઈ બીજો ખ્યાલ આપ્યો છે?
હા, એ કહે છે કે દરેક રચના રીતિ કે શૈલીમાં બે પ્રકારના તત્વો હોય છે, ઇતિહાસાતીત ટાઈમલેસ અને ઇતિહાસાસીમિત ટાઈમ બાઉન્ડ, જે ફક્ત તે સમયના ઇતિહાસ, તે સમયની જરૂરિયાતો કે માન્યતાઓ સાથે જ જોડાયેલું હોય, એ સમય બદલતા કદાચ ઓછું પ્રસ્તુત બને.
અને ઇતિહાસાતીત?
ઇતિહાસાતીત એટલે એવું તત્વ જે સમયની મર્યાદાઓને ઓળંગી જાય, જે દરેક સમયના ભાવકને સ્પર્શી શકે, એની સાથે સંવાદ કરી શકે.
તો વિવેચકનું કામ શું?
વિવેચકનું કામ આ બંને તત્વ વચ્ચેનો ભેદ પારખવાનું છે. કયું તત્વ ફક્ત સમય સાથે બંધાયેલું છે અને કયું તત્વ શાશ્વત છે? ઘણીવાર આ ભેદ ન સમજાવવાને કારણે જ ગેરસમજ થાય છે.
જેમ કે
કોઈ જૂની શૈલીનો નવો પ્રયોગ કરે તો લોકો કહે કે આ તો જૂનું છે, અથવા કોઈ નવી લાગતી રચનાના મૂળ જૂના સમયમાં હોય એ તરફ ધ્યાન જ ન જાય. આ વિવેક કેળવવો જરૂરી છે.
ખરેખર સુરેશ જોશીના આ વિચારો સાહિત્યના અભ્યાસીઓ અને રસિકો માટે મને લાગે છે કે આજે પણ એટલા જ મહત્વના છે. તો આપણી આ આખી ચર્ચાના અંતે જો આ નિબંધનો મુખ્ય સાર તારવવો હોય તો શું કહી શકાય? શ્રોતાઓએ શું યાદ રાખવું જોઈએ?
મુખ્ય વાત એ છે કે 1970ના દાયકામાં જ્યારે પેલી મુક્તિની હવા જોરમાં હતી ત્યારે સુરેશ જોશીએ બહુ સંતુલિત પણ મક્કમ રીતે રૂપના અનિવાર્ય મહત્વ પર ભાર મૂક્યો. એમના માટે રૂપ ફક્ત બહારનો દેખાવ નથી પણ કૃતિના અર્થ, એના સૌંદર્ય અને એની ટકી રહેવાની ક્ષમતાનો આધાર છે. એ કહે છે કે રૂપને સમજવું, એની શિસ્તને જાણવી એ કૃતિના હૃદય સુધી પહોંચવા માટે જરૂરી છે. આ કોઈ જડ નિયમો પાળવાની વાત નથી પણ કળાના અનુભવના મૂળભૂત તત્વ તરીકે રૂપને ઓળખવાની વાત છે.
અને પેલી સૌથી અગત્યની વાત,
હા, કે રૂપને જાણ્યા અને સમજ્યા વિના તેને અતિક્રમી જવાની કે તેમાંથી મુક્ત થવાની વાતો કરવી એ પોકળ છે. રૂપે સીડી છે જેને ઓળંગતા પહેલા તેના પર પગ મૂકવો જરૂરી છે.
ખૂબ સરસ રે કે આ આખો વિચાર સ્પષ્ટ થયો. રૂપની સિદ્ધિનું મહત્વ ખરેખર સમજાયો. અને આ ચર્ચા સાંભળ્યા પછી શ્રોતાઓ માટે વિચારવા જેવો એક મુદ્દો કદાચ આ હોઈ શકે.
બોલો.
આપણે જે તણાવની વાત સાહિત્યના સંદર્ભમાં કરી, એક તરફ સ્થાપિત સ્વરૂપો, પરંપરાગત માળખા અને બીજી તરફ તેમાંથી બહાર નીકળીને કંઈક નવું કરવાની, મુક્ત થવાની ઈચ્છા, શું આ જ તણાવ આપણને આજે બીજી કળાઓમાં પણ નથી દેખાતો?
હા, બિલકુલ દેખાય છે.
વિચારોને સંગીતમાં સ્થાપિત રાગ સામે પ્રયોગશીલ ફ્યુઝન, ફિલ્મમાં સીધી સાધી વાર્તા કહેવાની રીત સામે નોન લિનિયર નેરેટિવ, ચિત્રકળામાં રિયાલિઝમ સામે એબ્સ્ટ્રેક્ટ આર્ટ.
બરાબર. દરેક કળામાં આ રૂપ અને મુક્તિ વચ્ચેનો સંઘર્ષ, આ લેવડદેવડ સતત ચાલતી જ રહે છે.
તો પ્રશ્ન એ થાય કે સુરેશ જોશીના આ વિચારો જે એમણે સાહિત્ય માટે રજૂ કર્યા હતા તે આજના આ બીજા સંદર્ભોમાં પણ કેટલા પ્રસ્તુત લાગે છે એ વિચારવા જેવું ખરું?
ચોક્કસપણે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.